డాక్టర్ నలేంద్ర జాతీస్
గారు మూలాసన రమంతితుమని అదమే మోటార్ వాహన పనతట గినేన సంశోధనయ పిలిబందవ కథా కిరీమేదీ అతను మన బలాపొరుతున్నా మేక అపే నియోజ్యమంత్రి అశోక్ అభయ్ సింగ్ ఎమత్తుమా ఇదిరిపత్ కరాట వడా ప్రవాహన ఎమత్తుమా వేళ ఇదిరిపత్ కరాయి కేలా මයි කල්පනා කර හිටියේ මේ සංශෝධනයේ අලුත් අගමැතිතුමා හැටියට එතුමා ඉදිරිපත් කරයිද නැත්නම් වෙන කෙනෙක් ඉදිරිපත් කරයිද කියලා කොහොම වුණත් මේ රටේ ඉතින් ප්‍රවාහනයේ ප්‍රශ්නයක් තිබෙනවාද කියලා නොහිතන තරමටම පහුගිය කාලේ විශේෂයෙන් පහුගිය සතියේ මේ රූපවාහිනියේ ප්‍රවෘත්ති සහ බ්‍රේකින් න්ියුස් බලාගෙන හිටියා නම් ඒ ජනතාවට මොකද්ද රටේ තියෙන ප්‍රශ්නේ කියලා අඳුර ගන්න තිබුණා ඔබතුමා දැක්කනම් එහෙම පළාත් පාලන මැතිවරණයෙන් පස්සේ මේ රටේ හදපු ഘോഷාව ඒකෙදි විජේරාමේ මහගමසේකර මාවතේ සිරිකොත ළඟ අරලියගහ මන්දිරේ ඒ ළඟ කැමරා අටවගෙන මේ රටේ මාධ්‍ය වලින් පෙන්වපු අර අති සුකෝභෝගී වාහන ටික බැලුවට පස්සේ අනේක බලන් හිටිය මේ රටේ ජනතාවට හිතෙන්න ඕන මේ අපේ බදු මුදල් නේද මේවට තෙල් ගහන්නේ අපේ බදු සල්ලි වලින් නේද කියලා ඒ තරම් අති සුකෝභෝගී වාහන ඩබල් ලයිට් දාගෙන එහාට මෙහාට යනවා අවසානයේ වෙච්ච දෙයක් නැහැ අර නටපු තොවිලකුත් නැහැ බෙරේ පල්ලුවකුත් නැත් තත්ත්වයකට තමයි පත් වෙලා තිබෙන්නේ ඉතින් ඒ නිසා මේ විශේෂයෙන් ගත්තොත් අපේ රටේ ප්‍රවාහන ප්‍රශ්නය අද ඉතාම බරපතල අඩියකට පත් වෙලා තිබෙන්නේ තවත් මේ උග්‍ර වෙමින් යනවා ආණ්ඩුව හැටියට කවරෙක් හෝ බලේ ඉන්න කණ්ඩායම කවදාහන් යමු නොකළොත් එහෙම අපේ රටේ ආර්ථිකයට ඊළඟ මරු පහර වදින්නේ ප්‍රවාහනේ. මේ ප්‍රවාහන ප්‍රශ්නය විසීම සඳහා ඇත්තටම පහුගිය කාලයක් පුරාවට යම් හෝ වැඩපිළිවෙලක් අනුගමනය කරනවා කියලා අපිට පෙනුනේ නැහැ. පහුගිය ආණ්ඩුව කාලෙත් තිබෙන පාරවල් පුළුල් කරනවා හැර ප්‍රවාහන ප්‍රශ්නය විසීම වෙනුවෙන් යෝජනා කරන ලද ක්‍රියාත්මක කරන ලද සැලසුම් සහගත විද්‍යාත්මක වැඩපිළිවෙලක් අපි දැක්කේ නැහැ. එම වැඩපිළිවෙලක් මේ රටේ සාකච්ඡා කරලා නැතුව නෙවෙයි මුලාසනරෝ වන්තිතුමනි මම විශේෂයෙන් දන්නවා අපේ මොරට විශ්වවිද්‍යාලයේ ග්‍රාමහා නගර නිර්මාණ දෙපාර්තමේන්තුව දැන් අවුරුදු ගණනාවක් තිස්සේ සාමාන්‍යයෙන් වසරකට උපාධිධාරීන් 100ක් පමණ එයින් එළියට එනවා ඕන් දෙපාර්තමේන්තුවක් හැටියට අපේ රටට ඕන කරන මේ නව නගර හා ග්‍රාම නිර්මාණ සැලැස්ම විටින් විට ලිදක්ලා තිබෙනවා විශේෂයෙන්ම ඒ ආශ්‍රිතව මහාචාර්ය අමල් කුමාර්ගේ විසින් ප්‍රවාහණයට සම්බන්ධ ගැටලු ගණනාවක් විශ්ලේෂණය කරලා එයට අපේ රටේ මේ තිබෙන ආර්ථිකය තුල ගත හැකි විසඳුම් යෝජනා කරලා තිබෙනවා. නමුත් ඒ කිසිදු විසඳුමක් පයිසකට මායිම් කරන්න නැතුව තමයි අලුත් අලුත් වැඩපිළිවෙල සකස් වෙන්නේ. මම දන්නවා දැන් ඔය මේගා පොලිස් අමාත්‍යංශය උනත් තමන්ගේ වැඩපිළිවෙල ඉදිරිපත් කරන වෙලාවේ ඒ ආකාරයේ විද්වතුන්ගේ බුද්ධිමතුන්ගේ එහෙම දායකත්වයක් ගත්තද කියන සැකසංකාව තිබෙනවා කොහොම වුණත් ප්‍රවාහන ප්‍රශ්නේ විසඳනවා නම් එය හුදු මේ දුම්රිය දෙපාර්තමේන්තුවේ හරි එහෙම නැත්නම් ගත්තොත් මෝටර් රථ ප්‍රවාහන අධිකාරියේ හරි එහෙම නැත්නම් සීටීබී ගැ ප්‍රශ්නයක් නෙමෙයි එය සමස්ත මුළු සමාජයත් එක්ක ගැට ගැහලා තිබෙන ප්‍රශ්නයක් විශේෂයෙන් ගත්තොත් ඔබතුමාට පේනවා ඇති පාසල් ආරම්භ වෙන වෙලාවෙත් පාසල් අවසන් වෙන වෙලාවෙත් මෙරටේ තිබෙන වාහන තදබදය මේ ජනප්‍රිය පාසල් ප්‍රමාණයක් නඩත්තු කරගෙන යමින් ඒවට බොහෝ ඈත දුර බැහැරින් ඉඳලා සමහර වෙලාවට පාසල් බස් රථ වෑන් රථ ආරම්භ වෙන හවස උදේ 5ට 5:00ට ඒවැයි දරුවෝ ටික පටවගෙන ඇවිල්ලා මේ පාසල් ළඟ ගාල් කරලා තිබීමෙන් කොතරම් ප්‍රවාහනයේ ප්‍රශ්නයක් ඇති වෙනවද කියලා ඔබතුමාට පේනවා ඇති. ඒ වගේම තමයි දැන් මේ ප්‍රධාන නගරවල හවසට යනකොට මේ ටියුෂන් පන්ති ආශ්‍රිතව ඇති වෙලා තිබෙන තවත් ප්‍රශ්නයක් වෙනදට නම් ගත්තොත් එහෙම ट्यूशन එක හවසට ඉවර වෙනවා දරුවා ගෙදර යනවා හැබැයි එහෙම නෙවෙයි දැන් ට්‍යූෂන් එක රෑ 7:00 8:00 9:00 වෙනකන් තිබෙනවා ඉතින් දෙමව්පියන්ට සිද්ධ වෙනවා මෝටර් සයිකල් පැත්තක තියලා රෝද හතරේ වාහනයක් අරගෙන ඇවිල්ලා පොලිමේ දර තමන්ගේ දරුවා එනකන් ඉන්නට ඒවත් මේ ප්‍රවාහන ප්‍රශ්නයට බලපානවා ඒ වගේම මම හොඳටම දන්න කාරණයක් තිබෙනවා විශේෂයෙන් මම එමුතුමගේ අවධානය යොමු කරනවා මේ උදේට නුගේගොඩ ඔය පැපිලියානේ පැත්තෙන් දැන් ඇතිවෙන මේ වාහන තදබතයට බලපාලා තිබෙනවායි කියලා කියනවා එමුතුමනි ඒ ආසිතෝ තිබෙන පෞද්ගලික ජාත්‍යන්තර කියා ගන්නා පෞද්ගලික පාසලක සැලැස්මට අනුකූලව මේ රථ පෙළ ගැස්වීම නිසා සමහර පාරවල් වැහලා තිබෙන එක නිසා ඒ අපේ හොරණ පැත්තේ ඉඳන් බණ්ඩාරක පැත්තේ ඉඳන් එන ජනතාවට විශාල ප්‍රශ්නයකට මුහුණ දෙන්න සිද්ධ වෙලා තිබෙනවා. ඒ නිසා ඔවුන්ගේ කාලයෙන් පැයක් එකහමාරක් අමතරව මේ ප්‍රශ්නේ නිසා පාරට වැය කරන්න සිද්ධ වෙලා තියෙනවා. ඉතින් ගත්තොත් එහෙම මේක අධ්‍යාපනයත් එක්ක සම්බන්ධ ප්‍රශ්නයක්. මේක අපේ රටේ කර්මාන්ත ව්‍යාප්තියත් එක්ක සම්බන්ධ ප්‍රශ්නයක්. මේක අපේ රටේ වෙළඳපොළත් එක්ක සම්බන්ධ ප්‍රශ්නයක්. ඒ වගේම මේ අපේ රටේ රජයේ ආයතන ස්ථානගත වෙලා තිබෙන තැන්ගත්තු එක්ක ප්‍රශ්නයක්. ඒ නිසා මේක මේ පාරවල් පළල් කිරීමෙන් පමණක් හෝ එහෙම නැත්නම් වාහන වලට බදු ගහලා වාහන ගෙන්නන එක සීමා කරන්න කවුරු හිතනවා ඒක කරන්න පුළුවන් වැඩක් නෙමෙයි. රටට සම්පූර්ණ සැලැස්මක් අවශ්‍යයි. ඒ සැලැස්ම කොටසක් තමයි ප්‍රවාහනය කියලා කියන්නේ. ඒ ඔස්සේ ප්‍රවාහන ප්‍රශ්න විසඳනවා මිසක් මේ තැන් තැන් වලින් අල්ලගෙන කරන්න පුළුවන් වැඩක් නෙමෙයි තිබෙන්නේ. ඒ නිසා මම හිතනවා මේකට තිබෙන ඉතාම සුදුසු සහ අපට ගැළපෙන ඉස්තුම හැටියට මේ පොදු ප්‍රවාහනයේ ශක්තිමත් කිරීම පොදු ප්‍රවාහනයේ ශක්තිමත් කරපු හැම රටකම මේ ප්‍රවාහන ප්‍රශ්න අම්තරමකට විසඳගෙන තිබෙනවා. අපි හොයලා බලන්න ඕනකම තිබෙනවා අපේ රටේ ජනතාව මේ පොදු ප්‍රවාහනයෙන් දිනෙන් දින ඈත් වෙන්නේ ඇයි කියලා. ඒකට තමයි විසඳුම හොයන්න ඕනකම තිබෙන්නේ. යුරෝපයේ එංගලන්තයේ ඇමරිකා එක්සත් ජනපදයේ පොදු ප්‍රවාහනය කෙරෙහි ජනතාව යොමු වෙනවා නම් කලට වේලාවට බස් එක හෝ දුම්රිය එනවා නම් ඒකේ පහසුකම් ටික තියෙනවා නම් එය එහි වගකීම ඒ පාලන අධිකාර විසින් දරනවා නම් මම හිතනවා ජනතාව පොදු ප්‍රවාහන සේවය කෙරෙහි ආශක්ත කරන්න පුළුවන් කමක් තිබෙනවා. ඒ නිසා පොදු ප්‍රවාහනය දියුණු කරන්නේ නැතුව මේ වාහන ප්‍රමාණය අඩු කරන්නට හෝ ජනතාව මහමග රස්තියාදුනක වළක්වන්නට බැරි වේ. ඉතින් ඒ වගේම තමයි දැන් තමුන්නාන්සලා මේ රුපියල් 1500ක් තවදුරටත් ජනතාවෙන් අය කරගන්න වෙලාවේ. මම අහන්නට කැමතියි මේ ප්‍රවාහන අමාත්‍යංශයේ පහුගිය කාලේ සිද්ධ වෙච්ච වංචා දූෂණ වළක්වලා ඒවයින් යම් මුදල් ප්‍රමාණයක් ඉතුරු කරගෙන ජනතාවට සහනයක් දෙන තමුන්නාසල කටයුතු කරනවද කියලා. මොකද දැන් මේ ඊයේ කතා කරන්න නියමිතව තිබිලා කතා කරන්න බැරි වෙච්ච. මම දන්නේ ඒක ඇත්තටම දෙමළ භාෂා පරිවර්තනයේ ප්‍රශ්නයක් නිසාම මේ විවාද නතර වුණේ කියලා. ඒක නතර වෙච්ච ආකාරය හරිම ජුගුප්සාජනකයි. මේ ජනාධිපතිතුමාට බාර දීපු බරපතල වංචා දූෂණ සම්බන්ධ ජනාධිපති පරීක්ෂණ වාර්තාවේ මම අවධානය යොමු කරන්න කැමති මේ 15 වෙනි විමර්ශනයේ පිළිබඳව ප්‍රවාහන අමාත්‍යංශයට අදාළ නාවලපිටියේ දුම්රිය ස්ථානයට අයත් රක්ෂිත ඉඩම් බදු පදනම මත මහින්දානන්ද පදනම වෙත ලබා දීමේදී සිදු වී ඇති අක්‍රමිකතාවය. දැන් ජනාධිපතිතුමා පහුගිය මැතිවරණ වේදිකාවේ බොහොම උජාරුවෙන් කිව්වා කඩුව අරගෙන හතර අතේ වරනවා. දැන් මේ කඩුවට කවුරු කවුරු අහුවේ දන්නේ නැහැ කියලා. මේ වාර්තාව ජනාධිපතිතුමාට බාර දුන්නේ ඒ වාර්තාව. මේ පොත් මේ සම්පූර්ණ පරීක්ෂණ 34 මේ වාර්තාව නෙමෙයි. මේ මම කියන නාවලපිටියේ දුම්රිය ස්ථානයේ ඇති රක්ෂිත ඉඩම් මහින්දානන්ද අලුත් ගේ පදනමෙන් බදු අරගෙන වංචා කිරීම පිළිබඳ වාර්තා බාර දුන්නේ 2017 ජූනි මාසේ 1 වෙනිදා. මීට මාස 6කට කලින්. මේකේ පාර්ශ්වයන් හැටියට අඳුරගෙන තිබෙනවා මහින්දානන්ද අලුත්ගමගේ පාර්ලිමේන්තු මන්ත්‍රී අංක 70 කිංසිපාර කොළඹ 7 පාලිත ආරරත්න වැඩබලන දුම්රිය සාමාන්‍ය අධිකාරී විජේ අම්මරතුංග වැඩබලන දුම්රිය සාමාන්‍ය අධිකාරී වැඩබල නියෝජ්‍ය වාණිජ අධිකාරී ගාමිණී සෙනිරත්න සහ මේ නාවලපිටි නගර සභාවේ නාගරික මන්ත්‍රීවරේ. එතකොට මේ දුම්රිය දෙපාර්තමේන්තුවේ අයිති ඉඩමක් 2005 ඉඳන් 9 වෙනකම් පස් අවුරුදු බදු පදනමකට අරගෙන ඊට පස්සේ 2010 පළවෙනිදා ජනවාරි පළවෙනිදා ඉඳලා 2015 ජනවාරි 10 දක්වා අවුරුදු 5ක් ඔබතුමා දන්නවා මේ සිද්ධිය නේද? අවුරුදු 5ක් අර කලින් ගත්ත බදු පදනම මතම ඒ බදු කොන්දේසි මොකක්වත් සලකන්නේ නැතුව කිසිදු බදු ගෙවීමකින් තොරව ඒ බදු ඔප්පුව උල්ලංඝනය කරලා මහාතුන ගොඩනැගිල්ලක් හදලා මහින්දානන්ද පදනම කියලා සවිශාලාව කියලා පවත්වාගෙන ගිහිලා තිබෙනවා. ඒතර මම අහන්නේ මේ වාර්තාව ඉදිරිපත් වෙලා තිබෙද්දී දුම්රිය දෙපාර්තමේන්තුවේ වෙච්ච මේ අලාභය විතරක් නෙමෙයි මේක සඳහන් වෙන විදිහට නාවලපිටියේ දුම්රිය ස්ථානාධිපතිට වෙන් කරලා තිබුණු රුපියල් 10,50,000ක් වටිනා අංක 33 දර නිල නිවස සහ කනිෂිලදාරින්ගේ 14,80,000ක් වටින නිල නිවස නිල නිවස 12ක් ඇතුළු රුපියල් 100,200ක් වටිනා ඉඩම හිස් භූමියක් හැටියට ව්‍යාජතොරතුරු පෙන්නලා දුම්රිය දෙපාර්තමේන්තුවෙන් එම බිම් කොටස මේ මහින්දානන්ද ගොඩනැගිල්ල හදන්න අරගෙන තිබෙනවා. එතකොට දැන් මේ මෙවැනි වංචා දූෂණ පිළිබඳ විමර්ශන වාර්තා අපේ රටේ ඉන්න ඉතාම කීර්තිමත් විනිශ්චකාරවරු අභියාචනා කරන විනිශ්චකාරවරු මහාධිකරණ විනිශ්චකාරවරු ඉදිරිපත් කළ තිබෙන වාර්තාවක් තිබෙන මාස 6කට කලින් ඒක ඉදිරිපත් කළ තිබෙන රටේ විධායකයට හැබැයි එතනින් එහාට ගත්ත ක්‍රියාමාර්ගයක් නැහැ මේ විධායක කිව්වට පස්සේ ජනාධිපතිතුමා ඇතුළුව මේ අමාත්‍ය මණ්ඩල වගේ කියන්න ඕන මේ සම්බන්ධයෙන් ගත්ත ක්‍රියාමාර්ග මොනවද කියලා ඒ නිසා එවැනි දේවල් වලට ක්‍රියාමාර්ග ගන්නේ නැතුව තමුන්නාන්සේලා මේ ජනතාව මතම බදුම පටවමින් ජනතාව මත ගාස්තු වැඩි කරමින් මේ යන ක්‍රියාවලිය අපි කවුරුත් අනුමත කරන්නේ නැහැ තමුන්නාන්සේලාට මේ රටේ ජනතාව 2015 ජනවාරි මාසෙදි හරි හමන් පාරක් පෙන්නවා නේද ඒ පාර පෙන්නලා කිව්වා තමුන්නාන්සේ දන්නේ කව හොරු අල්ලන පාරයි අපි තමුන්නාන්සේලා ගියේ හොරු ආරක්ෂා කරන පාරයි 2015 ජනවාරි මාසෙ මේ රටේ ජනතාව තමුන්නාන්සේලාට පෙන්නවා හොරකම් නොකරන පාරක් හොරකම් නොකරේ පාර යන්න කියලා කිව්වේ අපි තමුන්නාන්සේලා ගියේ හොරු ආරක්ෂා කරන වගේම හොරකම් කරන පාරයි ඒ වගේම තමුන්නාන්සේලා පෙන්නවා නීතිය ශක්තිමත් කරන පාර යන්න කියලා. තමුන්නාන්සේලා ගියා නීතිය නවන පාරයි. තමුන්නාන්සේලා පෙන්නවා විධායක ජනාධිපතිතුමා අහෝසි කරන පාර යන්න කියලා. තමුන්නාන්සේ දැන් යමින් ඉන්නේ විධායකය තවදුරටත් ශක්තිමත් කරන පාරක. ඒසහා තමුන්නාන්සේලා ජනතාව පාරක් පෙන්ලා තිබෙද්දි ඒ පාරේ නොයා බැදිවල ගමන් කරමින් ඉන්නවා. ඒ බැදිවල ගමන් කිරීමට ජනතාව දුන්න හොඳ අතුල් පාරක් කණේ පාරක් තමයි මේ 2018 පළාත් පාලන මැතිවරණ ප්‍රතිඵලය කියලා කියන්නේ. ඒක විලක්කම් විද්‍යාවලින් වෙන වෙන ආකාරයට විග්‍රහ කරගත්තට ජනතාව තමන් දීපු ජනවරම ආරක්ෂා නොකරට හොරු ආරක්ෂා කරාට වෙන වෙන බැදිවල ජනතාවත් අරගෙන යන හදනකොට ජනතාවයකට හොඳ පාරක් දීලා තිබෙනවා. ඒසහා අපි කල්පනා කරනවා තමුන්නාන්සේලා එක්සත් ජාතික පක්ෂය හෝ ආණ්ඩුව කරන ශ්‍රී ලංකා නිදහස් පක්ෂය තන්දපදන අඩුවේම නෙමෙයි ප්‍රශ්න තිබෙන්නේ. 2015 ජනවාරි මාසේ මේ රටේ ජනතාව තමන්ගේ ජීවිත අනතුරේ හෙලාගෙන තමන්ගේ වෘත්තීන් තමන්ගේ පවුල් සියල්ල අනතුරේ හෙලාගෙන ගත්තු තීරණයක් තිබුණා. ඒ තීරණය ආපස්සට හරවිය හැකි මට්ටමට ඒ ජනවරම බාධා වෙන අතරම හසිරලා තියෙන තමුන්නාන්සලා තමයි. එසම මේ අවස්ථාව අඩුතර මේ අවස්ථාවත් පාවිච්චි කරලා අපි කල්පනා කරනවා අන්නේ 2015 ජනවාරියේ මේ රටේ තීන්දුවක් ගත්ත ලක්ෂ 82ක ජනතාවට සාධාරණයක් කරන්න. ඒ ජනතාවට යුක්තිය ඉටු කළ දෙන්න. ඒ ජනතාවගේ වරම ආරක්ෂා කරලා දෙන්නට අඩුතරමේ තමුන්නාස දැන්වත් කල්පනා කරයි කියලා. එහෙම නැත්නම් මේ සුනාමියට බරපතල තත්ත්වයකට පත් වේවි. සද දැන් අපිට තිබෙන්නේ එක පැත්තකින් ඒ ජනවරම ආරක්ෂා කරන අතරෙම මං කලින් කිව්වා වගේම රටේ මේ විශේෂයෙන් ප්‍රවාහන ප්‍රශ්න ඉලක්ක කරගත්ත අපට සලස්ම කුමනා කරලා තිබෙනවා. ඒ සලස්ම අපිට තිබේ කෙටි කාලන සහ මැද කාලන දිග කාලන වැඩපිළිවෙළවල් ඒ වෙනුවෙන් ප්‍රතිපාදන අතිපදම යොදවන්න සිද්ධ වෙනවා. ඒ සඳහා අවධානය යොමු කරන්න මේ ප්‍රවාහන ප්‍රශ්නයේ බරපතල ඉදිරි අරගෙන ඒ රටේ ආර්ථිකයට ඉදිරියේදී මීට වඩා දෙවැන්ත ආකාරයට බලපාන ප්‍රශ්නයක් බව විදියට තේරුම් අරගෙන ඒ විසඳීම සඳහා මැදිහත් වෙන කියලා ඉල්ලීම කරමින් මම නතරව බවසුති.
ස්තුතියි. චන්දිම ගමගේ ගරුමන්තුමා.
අද 1951 මෝටර් රථ වාහන විවිධ නියෝගවලට අනුව එදා 1951 නියෝගවල සතරවෙනි උපරලේඛනයේ 6-7 වගන්ති සම්බන්ධයෙන් තමයි තීරණ අරන් ඉවත් කිරීම කටයුතු කරලා තියෙනවා. මේකදී කියවෙන්නේ එදා තමන් විසින් සකසගත්ත අංක දාඩුවක් සවිකරන කාලවකවානුවක වාහනේ බොනට්ටුවට වැඩිය පහළ මට්ටමින් සවිකිරීම සහ ඒ අංක දාඩුවේ උස අඟල් 5කට වැඩිය අඩු විය යුතුයි. ඒ වගේම වාහනේ පිටිපස වින්ස්ක්‍රීනය මත අංක දාඩු සවිකිරීම තහනම්. ඒ කියන නියෝග දෙක තමයි අද ඉවත් කළා. 2013 පනවලා තිබිච්ච නියෝග දෙක තවදුරටත් වළංගු භවය ලබා දීම තමයි කළා තියෙන්නේ. අපේ ගරු ජාතිසමතුමා කිව්වා මේ අපි අලුත් ආණ්ඩුවෙන් බදු අය කරනවා කියලා. එතුමාට මතක් කරලා දෙන්නට ඕනේ 2013 ඉඳන්ම මේ අය කරන දෙයක් තමයි අද අපි මේ විවාදයට අරන් තියෙන්නේ. අර 1951 නියෝගද ඉවත් කිරීම තමයි සිද්ධ කරලා තියෙන්නේ. ඒ නිසා ඒක මතක් කරලා දෙන්නට ඕනේ. නැත්නම් වැරදි අර්ථකථනය දෙන්න උත්සාහ කරනවා සමහර මන්ත්‍රීවරු මේ යහපාලන ආණ්ඩුවේ බදු ගන්නවා කියන එක. ඒ වගේම මතකලට දෙන්නට ඕනේ මෙරටේ තහඩු අංක තහඩු සවිකිරීම ගැන කතා කරද්දි මට මතක් වෙනා 1956 ශ්‍රී අකුර යොදාගත් අවධිය රටේ හර්තාලයක් ඇතිවලා උතුර ගිනිගත් අවස්ථාව ඒ වගේම දෙමළ ප්‍රදේශවල ශ්‍රී අකුර දෙමළිනුත් සිංහල ප්‍රදේශවල දකුණු ප්‍රදේශයේ ශ්‍රී අකුර සිංහලිනුත් සවි කරන්නට ගිහිල්ලා එදා තමයි ජාතිවාදී අවිසිච්ච පළවෙනි සිද්ධි වශයෙන් අපි දකින. ඒ ජාතිවාදී අවිසිච්ච සිද්ධිය බවට පත් වුණා මේ අංක දාඩු ගැටලුව. ඊළඟට ඒ සිද්ධියෙන් පස්සේ අංක දාඩු නැති යුගයක් තිබුණා. ඒ තමයි 2015 ජනවාරි 8 වෙනිදා යහපාලනය හරහා ජනාධිපතිවරයා පත් කරන තාක්කල් හිටපු රෙජිමය අවස්ථාවේදී අංක දාඩු නැති අංක දාඩු වෙනස් කළ සුදුපාට වෑන් වලින් ඇවිල්ලා ඒ ආන් රජයට විරෝධීන් පැහැරගෙන ගිහිල්ලා තර්ජනය කිරීම පාරදීම මරණ දීම අතුරන් කිරීම ඒ වගේම ඒ රජයේ හිටපු දිවියකේ හොරමරකන් වසන් කර ගැනීමට ඒ වගේම විවිධ ගණුදෙනු වලින් උපයාගත් ආදායම් මුදල් සම්බන්ධ කරුණු වැළලී කිරීම ඒ වගේම මාධ්‍ය ආයතන වලට පහර දීම මාධ්‍ය ආයතන විනාශ කිරීම ඒ වගේම මාධ්‍ය ආයතන මර්ධනය කිරීම මේ වගේ විශාල මර්ධනකාරී මර රාජ්‍ය අනුග්‍රහයෙන් කරන රාජ්‍ය ශස්ත්‍රවාදී ක්‍රියාත්මක වෙච්ච කාලයක් තිබුණා ඒ වගේම අහංකාර දාඩු නැති වාහන පාවිච්චි කළා ඒ කාලේ රටට මරබිය උදා කළා ඒ රාජපක්ෂ පක්ෂවරුන්ගේ පාලනයට විරුද්ධව කතා කරන ඕනම කෙනෙක්ට දඬුවම් දෙන්න මේ සුදුවන් එමු නැත්නම් මේ අංක දාඩු නොමැති එමු නැත්නම් අංක දාඩු වෙනස් කර වාහන යොදා ගැනීමට එදා කටයුතු කරා. හැබැයි එදා කටවාගෙන ඉඳපු උදවිය එදා නිහඬව සිටපු උදවිය එදා ඒ පාලනයට බයේ නිශ්ශබ්ද සිටපු මාධ්‍ය ආයතන අද යහපාලනයට විරුද්ධව කතා කරන්න පටන් ගන්න තියෙනවා. ඒ කාලේ ගොදුරු බවට පත් උනේ මේ රටේ ඒ පවතිච්ච පාලනයට විරුද්ධව චෝදිය. බොහොම බරපතල නරක පූර්වාදර්ශ ලැබලා දුන්නා ඒ පවතින ඒ කාලේ පැවති ආණ්ඩුවට ඒ පාලනයට විරුද්ධ වන උදේට මෙරට ජීවත් වීමට අයිතියක් නැහැ කියන එක. ඒ වගේම අපිට මතකයි 2014 අවසන් මාසවල රාජපක්ෂ මන්ත්‍රීතුමාගේ හිටපු කාර්ය මණ්ඩලීය ප්‍රධාන ගාමිණී සෙනරත් මැතිතුමා එතුමගේ ගෙදරට නිතර දෙවල වාහනේ එන්න යන පටන් ගත්තා. මම නිකන්ම මේව සල්ලි මළු පුරගෙන තමයි ආවේ. ඒ ප්‍රකෝටි ගණන් කළු සල්ලි මේ ප්‍රමාණය කරන වාහන යොදාගත්තා. මේ තොරතුරු අද වෙනකොට අපරාධ විමර්ශන කොට්ටාශිර වාර්තා වෙලා තියෙනවා. මේ වගේ ඉදිරියට අපි අපරාධ පරීක්ෂණ දෙපාර්තමේන්තුවෙන් අපි විශ්වාස කරනවා මේ සම්බන්ධයෙන් නඩු විභාගය කරයි කියලා. මේ මුදල් වලට මොකද උනේ කියලා හොයයි කියලා විශේෂයෙන්ම WP KL 1824 දරන කළුපාට ජීප් රථය දිනය 2014 11/19 ඉඳලා රාත්‍රි 12:00 මාට පමණ මිලියන 43 බැගින් සඳහන් කාඩ්බෝඩ් පෙට්ටි 4ක මුදල් ගෙනල්ලා තිබුණා මිලියන 11ක මුදලක් තැන්පත් කරපු පෙට්ටි එකක් ඒ වගේ මිලියන 20ක් තැන්පත් කරපු පෙට්ටි එකක් මේ සෙනරත් මැතිතුමා ගෙදරට සල්ලි ගෙනාපු වාහනය මේ ඔක්කොම අංක දාඩු වල අංක තියෙන ඒවා ඊළඟ WP LM 05222 මේ කියන ජාති කාන්තාවන් දෙකක් දෙන්නේ තමයි මේ සල්ලි ගෙනල්ලා තියෙන්නේ කිලෝ 50ක බර ඇති මුදල් පුරවන ලද කාඩ්බෝඩ් පෙට්ටියක් මේක ගියත් සෙනරත් මැතිතුමාගේ නිවසට ඊළඟට KB 5610 2014 12:19 රාත්‍රී 8ට පමණ අරලියගහ මන්දිරයේ සිට ලොකු ට්‍රැවලින් බෑග් දෙකක තමයි සෙනරත් මැතිතුමා ඔහුගේ ගෙදරට මේ මුදල් මේ වාහනේ අරන් ගිල්ලා තියෙන්නේ. ඒ වගේම KM 1424 2013 11/20 උදේ 9ට පෝර බෑග් දෙකක් පුරවල මුදල් රැගෙන ආවේ මේ වාහනේ ගෙයත් සෙනරත් මැතිතුමාගේ නිවසට. ඒ වගේම KV 5270 ජීප් රථයේ මුදල් පෙරළු ලොකු ට්‍රැවලින් බෑග් දෙකකින් දෙදස් දාත්‍රයේ හතර මාස 28 වෙනිදා මේ සෙනරත් මැතිතුමාගේ නිවසට මුදල් ගෙනල්ලා මේ ඔක්කොම අංක දාඩු සඳහන් වහන. ඉතින් මේ අංක දාඩු කියන බොහොම වැදගත්. අපි මේ වගේ තොරතුරු විශාල ප්‍රමාණයක් ලැබිලා තිබුණත් අපි විශ්වාස කරනවා ඉදිරියේදී මේ අපරාධ පරීක්ෂණ දෙපාර්තමේන්තුව මේ සම්බන්ධයෙන් අදාළ කටයුතු කරයි කියලා. මෙතනදී විශේෂම කියවුණා විවිධ උදවිය මේ අංක දාඩු පිළිබඳ නියෝගයට අදාළ විවාදය විවිධම විවිධ ක්‍රම උපක්‍රම හරහා දේශමාල ගෙනියන්න උත්සාහ කළා. ඔව් මැතිවරණයේදී අපිට අනතුරු නැංගීමක් සිද්ධ කළා. විශේෂයෙන්ම අපි මොනවා කිව්වත් හොරු අල්ලමු නැති ප්‍රශ්නය. හොරු අල්ලපු හොරුත් අප අරගෙන මාස දෙක තුනක් බන්ධනාගාරේ ඉඳලා අප අරගෙන එළියට වැළැවිලා කියනවා අපි හොරකම් කරේ නැහැ හොරු ඇල්ලුවද කියලා අපෙන් අහනවා. එතන බලාගෙන මිනිස්සු හිතනවා මේ මිනිස්සු හොරකම් කරේ නැහැ ඔය එළිය ඉන්නේ කියලා. මාස තුනක් විතර ඇතුළේ හිටියම ගමනාංශලා දන්නවා ඕන කෙනෙක්ට අප දෙනවා. අදාළ තොරතුරු විභාග කරාට පස්සේ අප ගැනීම හැකියාව තියෙනවා. ඉතින් එහෙම අප අරගෙන ඇවිල්ලා අහනවා විල්ලැජ්ජ නැතුව හොරු ඇල්ලුවාද කියලා. ඒ වගේම අල්ලපු නැති හොරු ටිකකුත් ඉන්නවා. ඒකත් අපි කියනවා. ඒ හොරු අල්ලීම තමයි ඉදිරියේදී මේ රජයේ ඒ වගේම අදාළ අමාත්‍යංශවල ඒ වගේම අදාළ බලධාරීන්ගේ වගකීම වෙන්නේ. ඒ නිසා අද ඔය හොරු අල්ලීම සහ බඩු මිල විතරක් නෙමෙයි තව ප්‍රශ්න ගණනාවක් තියෙනවා. අපි රජයක් විදියට අනවශ්‍ය විදියට මේ රටේ සම්පත් ආරක්ෂා කරන්න උත්සාහ කරා. එදා බොරළු ටික, කළුගල් ටික, වැලි ටික, ඒ වගේම පස් ටික තොරචෝන් තෝන්චක් නැතුව කපලා විනාශ කරනකොට අපි නීති රෝමෝ ගෙනල්ලා ඒ සම්පත් මතු පරම්පරාවට ආරක්ෂා කරන්න ආරක්ෂා කරලා දෙන්න අවශ්‍ය කටයුතු කරනවා. හැබැයි ඒකෙන් මොකද වුණේ? රුපියල් 6000 වැලි කිව්බ එක රුපියල් 11000 මිල ගියා. ඒ වගේම මම නියෝජනය කරන්නේ අනුරාධපුර කැකිරා වාසලේ මනම්බටි වැලිගත්තේ ගේනකොට කැකිරාවට ගේනකොට රුපියල් 9000යි. ඒක දැන් 36000 වැඩි වෙලා තියෙනවා. ඒක කොළඹට යන 59000 කියුබ් තුනම රට වැලි ලෝඩ් එක. මේ වගේ රත්තරන් වලට සමාන මිලක් ගිහලා දෙන වැලි වලට. බොරුලුත් එහෙමයි. පසුත් එහෙමයි. මේ අපි නීති රීති දාලා මේ රටේ සම්පත් විනාශනයක වළක්වලා ක්‍රමවත් කරන්න ගියාම ඇතිවෙච්ච සත්‍යත් එක්ක ජනතාව පිටි කුරනවා. ඒ වගේම අපි වනජීවි දෙපාර්තමේන්තුව ගත්තම විශේෂ මතක් කරලා කියන්නට ඕනේ මේ රටේ රජ කාලේ ඉඳන් ආපු වැව් තියෙනවා. තමුන්න නමම දන්නවා තම කලාව වැව.
මේකේ කර්මන්තුමා කාලය
අවසන්. බව අදපු දවසේ බොමිස්සේ. බව අදපු දවසේ ඉඳන්ම ජනතාව මාළු කෑවේ නිකන්. අද මාළු අල්ලන්න බෑ. මාළු අල්ලුවොත් අරංගිල ඉරේ දාන. එමෙතන දඩේ ගන්නවා. වැව් පිටේ අරකෙක් දක්වන්න වතුර බොන්න. හරක් දැක්කොත් නඩුවක් දාලා ඉරේ දානවා. ඒ වගේම වැව් පිටියට ගිහිල්ලා දරගල්ල කපා ගන්න බෑ. නීති රෝදි දව ජවරම් වලට ඉරේ දානවා. ඉනේ ගිනි පෙට්ටියක් තිබ්බොත් කැලෑ ගිනි තිබ්බගල ඉරේ දානවා. මොකටද මේ සම්පත් ආරක්ෂා කරන්න කියලා. ඒ වගේම අද බටකොළු පතවල තක්කාලි වගේ මැහි සවික මැහි නිර්මාණය කළා. වකරන වගවල් ඉන්න කපා ගන්න බෑ. වනජීවි වනසංගත දෙපාර්තමේන්තුව නඩු දාන. මේවා තමයි ජනතාව තමන්ගේ පීඩනය මැතිවරණය තුර ඉදිරිපත් කරන්නේ. නැතුව මේ ඔය විපක්ෂය කියන උදවිය මේ යෝගි නැටුවට ඒගොල්ලෝ කරපු හොඳ දෙයකට නෙමෙයි. අපි අනවශ්‍ය පරිදි රටේ සම්පත් ආරක්ෂා කරන්න ඕනේ. ඒ ආරක්ෂා කරනකොට මූලික වශයෙන් රටේ නීති රීති අතර ජනතාව ආරක්ෂා වෙනවා. ජනතාව ආරක්ෂා වෙන්නේ නැති පරිදි සම්පත් ආරක්ෂා කරන්න යනවා මේ ප්‍රතිඵල එනවා. ඉතින් කවුරු කවුරු දැනගන්නට ඕනේ සම්පත් ආරක්ෂා කරන වගේම ජනතාවගේ ජීවන මට්ටම රැකෙන්න ඕන මොනව කරන්නද ඉස්සර. එහෙම නොවුනොත් මේ වගේ ප්‍රතිවන් ප්‍රතිඵල එනවා. ඒක එමුණා කියලා. ඔය මන්තිලා පෞගේ කාලේ හොරගම් කළා අද පාර්ලිමේන්තුවේ සරිංගල ඉන්න. ඒ වගේම පෞගේ කාලේ ඉස්ත්‍රී දූෂණ කරපෙන් උඩ පනින්න ඕනේ. ඒ උඩ පනින්න අවස්ථාවක් නෙමෙයි මේ. අපි වැරදි වෙන නිවැරදි කරගන්න ගැත්ත. හැබැයි පෞගේ කාලේ වැරදි කරපෙවුන්ට නටන්න අවස්ථාවක් නෙමෙයි මේක. කාලේ ඔය කට්ටිය සමාරිතාගෙන මේ රජුණා කියලා රජ වෙන්න බෑ. පළාත් පාලන ආයතන කීපයක් දිනුවා කියලා 346යි පළාත් පාලන ආයතන මැතිවරණ තිබුණේ. ඒකෙන් අපි 200කට ආසන්න ප්‍රමාණයක් පළත් පළවන ආයතන පිහිටවන ඒ නිසා ඔය తాවකාලික පොඩි චූන් එකක් ලැබුවට ඔය චූන් එක යථාර්ථයට පත් වෙන්නේ නැහැ. හැබැයි පළත් පළවන ජයග්‍රහණය කළා කියලා ආණ්ඩු පෙළලන. පළත් පළවන ආයතන ජයග්‍රහණය පැත්තින් ඉඳන් ආණ්ඩු පෙළලන්න කියලා ආණ්ඩු පෙළ ගන්න බැරුව අද පොට්ටු වෙනගෙන ඉන්න. මොකද යථාර්ථය
අන්තිම කාලේ අවසන්
කතාව. ප්‍රමාණය දැනගෙන කටයුතු කරන්නට ඕනේ. එහෙම නැති වෙනකොට තමන් මොකද කරන්න කියලා තමන් දන්නේ නැතිනවා. ඒ වගේම අපේ තව මන්ත්‍රීතුමයි කිව්වා ජනතා වික්තුමනේ පොදු ප්‍රමාණ සම්බන්ධයෙන් මතක් කරලා දෙන්න ඕනේ. මේ වෙනකොට මහව දඹුල්ල ආභරණ පොළොන්නරුව ත්‍රිකුණාමලයේ අලුතෙන් දුම්රිය මාර්ගය ඉදෙමින් පවතිනවා. ඒ වගේම මහාමාර්ග ගත්තම මධ්‍යම අධිවේගී මාර්ග උතුර උතුරු අධිවේගී මාර්ග නිර්මාණය වෙනවා. මේවට එපා කියලා ඉඩම් වලට අනවශ්‍ය ප්‍රශ්න ඇති කළා. මේව කඩාකප්පල් කරන කට්ටිය තමයි මෙතනට වෙලා කතා කරන්නේ. මේ ප්‍රමාණ පොදු ප්‍රමාණ පාසු දිනු වෙන්නේ නැහැ කියලා. ඒ නිසා දෙවිඩි පුරේ ගන්න නැතුව තනිටන එකතන ඉඳගෙන මේරට සංවර්ධනය වෙනු කැපෙන්නේ කියලා ප්‍රකාශ කරන මම මගේ කතාව
සම්පූර්ණයි. සභේ කිතලෙම දාංගම් ගෞරව උරුපිනවර්ගලේ இன்றைய மோட்டார் போக்குவரத்து திருத்த சட்டம் மூலத்திலே பேச கிடைத்த வாய்ப்புக்கு முதற்கண் நன்றிகளை தெரிவித்துக் கொண்டு உண்மையிலே ஒவ்வொரு சட்டங்களையும் திருத்துகின்ற பொழுது அது நாட்டு மக்களுக்கு நன்மை பயக்கக்கூடிய வகையிலே ஒரு வினைத்திறன் மிக்க சேவையை நாங்கள் கொடுப்பதற்காகவே இத்தகைய சட்டங்களை கொண்டு வருகிறோம். சட்டங்களை திருத்துகிறோம். அந்த திருத்துகின்ற சட்டங்களை நடைமுறைப்படுத்துகின்றோம். ஆனால் இங்கு கொண்டு வரப்படுகின்ற சட்டங்கள் எந்த அளவுக்கு அது நடைமுறைப்படுத்தப்படுகிறது, அதன் மூலம் எந்த அளவு வினைத்திறன் மிக்க சேவையை இந்த நாட்டு மக்கள் அனைவரும் பெற்றுக்கொள்கிறார்கள் என்பது ஒரு கேள்விக்குள்ளான விடயமாகவே இருந்து வருகின்றன. பல சட்டங்கள் திருத்தப்படுகின்றன, ஆனால் நடைமுறைக்கு வருவதில்லை. அதனால் மக்கள் எந்த விதமான பயனையும் அனுபவிப்பதில்லை. ஆகவே சட்டமன்றத்தில் உருவாக்கப்படுகின்ற திருத்தப்படுகின்ற சட்டங்கள் அவை சரியான முறையில் அமுல்படுத்தப்பட வேண்டும். அதன் மூலம் இந்த நாட்டு மக்கள் ஒரு மிகச்சிறந்த சேவையை நன்மையை பெற்றுக்கொள்ள வேண்டும். ஆகவே அந்த அடிப்படையிலே இன்று கொண்டு வரப்படுகின்ற இந்த மோட்டார் போக்குவரத்து திருத்த சட்டம் டிஜிட்டல் மயப்படுத்தப்பட்டிய பல விஷயங்களை பற்றி பேசுகிறோம். போக்குவரத்து துறையில் மாத்திரமல்ல கல்வி போன்ற துறைகளிலும் நாங்கள் இவ்வாறான விடயங்களை பற்றி பேசுகிறோம். ஆனால் இன்று கிராமப்புறங்களை எடுத்துக்கொண்டால் எத்தனையோ அடிமட்ட கிராமங்களிலே போக்குவரத்து வசதிகளை அனுபவிக்காமல் எத்தனையோ கிராமங்கள் இருக்கின்றன. இலங்கை போக்குவரத்து சபையினுடைய பஸ் வண்டிகளையே காணாத எத்தனையோ கிராமங்கள் இருக்கின்றன. மட்டக்களப்பு மாவட்டத்தை நான் பிரதித்துவப்படுத்துகின்ற மட்டக்களப்பு மாவட்டத்தை எடுத்துக்கொண்டால் கிட்டத்தட்ட 1080 மேற்பட்ட கிராமங்களை கொண்ட ஒரு பகுதி. அந்த மாவட்டத்திலே 350 மேற்பட்ட கிராமங்களுக்கு இன்னும் பஸ் போக்குவரத்தே இல்லை. இலங்கை போக்குவரத்து சபையினுடைய பஸ் வண்டிகளே காணாத கிராமங்கள் இருக்கின்றன. அந்த கிராமங்களில் இருக்கின்றன மக்கள் பல அசௌரியங்களை போக்குவரத்து துறை தொடர்பாக அனுபவிக்கின்றார்கள். ஆனால் நாங்கள் இன்று பலவிதமான விஷயங்களை பற்றி பேசுகிறோம். டிஜிட்டல் மயம் என்று பேசுகிறோம். இந்த அரசாங்கம் வரும்பொழுது வைஃபை பற்றி பேசிக்கொண்டு வந்தது. கல்வி அமைச்சிலே நாங்கள் டெப் கொடுப்பவரா பற்றி பேசினோம். ஆனால் இன்னும் எத்தனையோ கிராமங்களிலே மட்டக்களப்பு மாவட்டத்தில் மாத்திரமல்ல இன்று இந்த இலங்கையிலே இருக்கின்ற எத்தனையோ கிராமங்களிலே சாதாரண குடிநீர் வசதி இல்லாமல் பாடசாலைகள் இயங்குகின்றன. ஃபில்டர் பண்ணப்பட்ட சரியான குடிநீர் வசதி இல்லாமல் எத்தனையோ பிள்ளைகள் பாடசாலை பருவத்திலே பச்சளம் பருவத்திலே அவருடைய கிட்னி பாதிக்கப்படுகின்ற நிலை இருக்கின்றன. ஆனால் நாங்கள் இன்று டிஜிட்டல் பற்றியும் டெப் கொடுப்பதை பற்றியும் வைஃபை பற்றியும் பேசிக்கொண்டிருக்கின்றோம். இன்னும் எத்தனையோ கிராமங்கள் குக்கிராமங்களாக அழிந்து கொண்டிருப்பதை நாங்கள் பார்க்கக்கூடியதாக இருக்கின்றன. சற்று சிந்திக்க வேண்டும். இன்று மட்டக்களப்பு மாவட்டத்திலே 270 கிராமங்களிலே இருக்கின்றதான பாடசாலைகளிலே சரியான குடிநீர் வசதிகள் இல்லை. அடிப்படை வசதிகள் இல்லாமல் அங்கு இந்த கிராம பாடசாலைகள் இயங்குகின்றன. தகர கொட்டில்களிலே ஓலை கொட்டில்களிலே இயங்குகின்ற நிலை இருக்கின்றன. ஆகவே இந்த அரசாங்கத்துக்கு 2015 ஜனவரி மாதம் 8ஆம் தேதி நல்லாட்சி என்ற அடிப்படையிலே ஒரு ஆட்சி மாற்றத்துக்காக எங்கள் மக்கள் வாக்களித்தார்கள்.
இலங்கையில் இனவாதத்தை மதவாதத்தை விரும்பாத பெரும்பான்மை மக்களோடு இணைந்து எமது நாட்டிலே இருக்கின்றதானே சிறுபான்மை மக்களான தமிழ் முஸ்லீம் மக்கள் பெருமளவான வாக்குகளை அளித்தார்கள். அதுக்கு பின்பு 2015 9 ஆம் மாதம் பாராளுமன்ற தேர்தலிலே இந்த ஆட்சியை பலப்படுத்துவதற்கு அதிக அளவு வாக்குகளை வழங்கினார்கள். ஆனால் இந்த வாக்குகளை வழங்கிய மக்கள் இன்னும் பலவிதத்திலும் பல்வேறு துறை சார்ந்து ஏமாற்றங்களையே அனுபவித்துக் கொண்டிருக்கின்றார்கள். இவ்வாறான ஏமாற்றங்களை தொடர்ச்சியாக 2.5-3 வருடங்கள் இந்த மக்கள் அனுபவித்தால்தான் உங்களுக்கு தெரியும். இன்று பாரிய பின்னடைவை இந்த அரசாங்கம் கிராமப்புறங்களிலே சந்தித்திருக்கிறது. இதுதான் யதார்த்தம். அதை ஏற்றுக்கொண்டுதான் ஆக வேண்டும். விலைவாசிகள், இன்று சாதாரண மக்கள் இந்த நாட்டில் வாழ வேண்டும். இங்கு பணம் படைத்தவர்களும் அரசியல்வாதிகளும் பெரிய கம்பெனிகளை நடத்துகிறவர்களும் வாழ்வதற்கு உருவாக்கப்படுவதல்ல, சாதாரண மக்கள் வாழ வேண்டும். விலைவாசிகள் நாளுக்கு நாள் அதிகரித்துக் கொண்டு செல்கின்றன. தேங்காயின் விலையை பாருங்கள், சீனியின் விலையை பாருங்கள், எரிவாயுவின் விலை இன்று அதிகரித்திருக்கிறது. இன்று 6 மணிக்குள் என்ன பொருட்களின் விலை அதிகரிக்கும், நாளை என்ன பொருட்களின் விலைகள் அதிகரிக்கும் என்ற ஏக்கத்தோடு இன்று இந்த மக்கள் இருக்கிறார்கள். இதனால் தான் இன்று கிராமங்களிலே அதிகளவான பின்னடைவை இந்த அரசாங்க கட்சிகள், ஆளுந்தரப்பில் இருக்கின்ற கட்சிகள், ஐக்கிய தேசிய கட்சி அரசாங்கம், சிறிலங்கா சுதந்திர கட்சி அரசாங்கம் இன்று கிராமங்களிலே அதிக பின்னடைவை சந்தித்திருக்கின்றன. ஏற்கனவே இருக்கின்ற ஏற்கனவே முன்பிருந்த அரசாங்கத்தில் மீது கொண்ட விருப்பத்தினால் அல்ல, இப்போது இந்த அரசாங்கம் கொண்டு செல்கின்ற நிலையில் தான், அந்த வெறுப்பு நிமித்தமாகத்தான் இந்த பின்னடைவர்கள் சந்தித்திருக்கின்றார்கள். நாங்கள் சற்று சிந்திக்க வேண்டும். இங்கே பேசப்படுகிற விடயங்கள் வெறுமனமே பேசப்பட்டு கொண்டு அது கென்சாட்டிலே பதியப்பட்டு கொண்டு போகிற விடயமாகத்தான் இருக்கின்றன. ஆனால் அவை நடைமுறைப்படுத்தப்படுவதாக தெரியவில்லை. எல்லாம் பேச்சளவில் ஆணையை பூனையாக்குவோம் என்றும் அல்லது பூனையை ஆணையாக்குவோம் என்றும் பெரிய டிஜிட்டல் என்றும் நவீனம் என்றும் நவீனத்துவமயம் என்றும் பேசிக்கொண்டிருக்கின்றோம். ஆனால் இன்னும் கிராமங்களிலே அடிப்படை வசதிகள் இல்லாமல், இன்று போக்குவரத்து துறையிலே பல புதிய மாற்றங்களை கொண்டு வரப்போகிறோம், புதிய தொழில்நுட்ப முறைகளை கொண்டு வரப்போகிறோம் என்று நாங்கள் இங்கே பேசிக்கொண்டிருக்கின்றோம். 270 கிராமங்களிலே இலங்கை போக்குவரத்து சபையினுடைய பஸ் வண்டியை காணாத மக்கள் இருக்கிறார்கள். மாணவர்கள், அந்த கிராமங்களில் இருக்கின்ற ஏழை மாணவர்கள் 5-6 கிலோமீட்டர் அவர்கள் பாடசாலைக்கு நடந்து வர வேண்டும். அதே போன்று அவர்கள் 6-7 கிலோமீட்டர் நடந்து செல்ல வேண்டும். கிட்டத்தட்ட ஒரு நாளைக்கு 15-16 கிலோமீட்டர் தூரம் வரை நடந்து செல்ல வேண்டிய அவல நிலைக்கு அந்த ஏழை பிள்ளைகள், அந்த கிராமத்து மக்கள் தள்ளப்பட்டிருக்கின்றார்கள். இன்று 3 தசாப்த காலமாக வடக்கு கிழக்கிலே நடந்த யுத்தத்தினால் பலவிதமான அழிவுகளை, இழப்புகளை, துயரங்களை சந்தித்த மக்கள் இன்றும் இந்த போக்குவரத்து துறையிலே இருக்கின்றதான சரியான சீர்படுத்தல், சரியான புனரமைப்பு இல்லாதால் பாரிய பிரச்சனைகள் அவர்கள் சந்தித்துக் கொண்டிருக்கிறார்கள். கௌரவ சபைக்கு தலைவர் தாங்க உறுப்பினர் அவர்களே, நாங்கள் கிராமத்தை நோக்கி, கிராம மக்களை நோக்கி அன்றாடம் தங்களுடைய வாழ்க்கையை கொண்டு நடத்துவதற்கு கஷ்டப்படுகின்ற, சிரமப்படுகின்ற மக்கள் தான் இந்த நாட்டிலே பெரும்பான்மையாக இருக்கின்ற மக்கள். நாங்கள் எடுக்கின்ற எந்த நடவடிக்கையும், நாங்கள் கொண்டு வருகின்ற எந்த திட்டங்களும், நாங்கள் கொண்டு வருகின்ற எந்த திட்ட அமுலாக்களும் அது கிராமங்களை நோக்கியதாக இருக்க வேண்டும், கிராம மக்களை மையப்படுத்தியதாக இருக்க வேண்டும். இன்று இந்த நல்லாட்சியிலே ஊழலை ஒழிப்போம் என்று சொல்லிக்கொண்டு வந்த இந்த நல்லாட்சியிலே, இந்த நல்லாட்சியானது ஊழலை அழிப்போம், ஊழல்வாதிகளை சட்டத்தின் முன் நிறுத்துவோம் என்று கூறிக்கொண்டு வந்தார்கள். ஆனால் இன்று இந்த நல்லாட்சி வந்து 2-2.5 வருஷத்திலே மத்திய வங்கியிலே பிணைமுறி, பல கோடி ரூபாய் பிணைமுறை ஊழல் நடந்திருக்கின்றது. சற்று சிந்தித்து பாருங்கள். முன்னைய அரசாங்கம், ஏற்கனவே இருந்த அரசாங்கம் பல கோடி ஊழல்களை செய்தது. கிட்டத்தட்ட 7400 பில்லியன் நாட்டிலே கடன் இருப்பதாக, ஆகவே இந்த கடன் சுமையை குறைத்து, மக்கள் மீது திணிக்கப்படுகின்ற வரி சுமையை குறைத்து மக்களுக்கு ஒரு சாதகமான நிலையை ஏற்படுத்த வேண்டும், ஊழல்வாதிகள் சட்டத்தை முன் நிறுத்தப்பட வேண்டும் என்று கூறிக்கொண்டு வந்த இந்த நல்லாட்சியிலே 2.5 வருஷத்துக்குள்ளே நான் நினைக்கின்ற இலங்கை வரலாற்றிலேயே 1000000 கணக்கான கோடி ரூபாய்கள் மத்திய வங்கியிலே இன்று மோசடி செய்யப்பட்டிருக்கின்றன. சற்று சிந்தித்து பாருங்கள். முன்னைய அரசாங்கமாக இருக்கலாம், அல்லது ஊழலை ஒழிப்போம் என்று சொல்லி கொண்டு வந்த இந்த நல்லாட்சி அரசாங்கமாக இருக்கலாம். மாறி மாறி இந்த அரசாங்கங்களால் மேற்கொள்ளப்படுகின்றதானே இவ்வாறான நடவடிக்கைகள் ஒட்டுமொத்தமாக இந்த நாட்டிலே இருக்கின்றதானே ஏழை மக்களை பாதிக்கின்ற ஒரு செயற்பாடாக இருக்கின்றன. நாளுக்கு நாள் இன்று பொருட்களின் விலை அதிகரிக்கப்படுகிறது. சற்று சிந்தித்து பாருங்கள், இன்று வங்கிகளிலே கடன் பெற்றவர்களுடைய சாதாரண ஏழை மக்கள் வங்கிகளிலே கடன் பெறுகிறார்கள். ஒரு வீட்டினை கட்டிக் கொள்வதற்காக, ஒரு தொழிலினை செய்து கொள்வதற்காக அந்த கடனை பெறும் பொழுது இன்று அந்த வங்கிகளிலே வட்டி வீதம் அதிகரித்து செல்கின்றன. மத்திய வங்கியிடம் பெற்றுதான் இந்த பாரிய ஊழல் மோசடி இன்று ஆரை பாதிக்கின்றது. அல்லது முன்பு இங்கிருந்த அரசோடு இணைந்த அரசியல்வாதிகள் மேற்கொண்டதான ஊழல் மோசடி யாரை பாதிக்கின்றது? இந்த நாட்டினுடைய சாதாரண மக்களுடைய தலை மீது அது சுமத்தப்படுகிறது. நாங்கள் சற்று சிந்திக்க வேண்டும். மிக முக்கியமான நிலையிலே நாங்கள் இருக்கின்றோம். இன்று வேலை லட்சக்கணக்கான பேருக்கு வேலை கொடுப்போம் என்று கூறிக்கொண்டுதான் இந்த நல்லாட்சியின் பிரதமர் வந்தார். 2015 ஆம் ஆண்டு 9ஆம் மாதம் அந்த உரையை நாங்கள் இங்கே கேட்டோம் இந்த பாராளுமன்றத்திலே. இன்று சற்று சிந்தித்து பாருங்கள், வேலையில்லா பட்டதாரிகள் கிழக்கு மாநிலத்திலே 90 நாளை தாண்டி இரவிலே மழை நேரத்திலே கற்பனை பெண்கள் கை குழந்தைகளோடு 2012ஆம் ஆண்டில் இருந்து வேலை இல்லாமல் எத்தனையோ பட்டதாரிகள் 90 நாட்களை தாண்டி வீதியோரங்களிலே கிடந்தார்கள். சற்று சிந்திக்க வேண்டும். இன்று சமுர்த்தியிலே கிராம சேவர் பிரிவிலே அரசு திணைக்களங்களிலே கிழக்கு மாநிலத்திலே 4000க்கும் மேற்பட்ட வெற்றிடங்கள் இருக்கின்றன. ஆனால் அந்த வெற்றிடங்கள் அந்த மாகாணத்தில் இருக்கின்ற பட்டதாரிகளை கொண்டு நிரப்பப்படாமல் தென்னிலங்கில் இருப்பவர்களை கொண்டு அங்கே நிரப்பப்படுகின்றன. அங்கிருக்கின்றதான அந்த பிள்ளைகள் பட்ட 3 வருடம் 4 வருடம் காலத்தை செலவழித்து பணத்தை செலவழித்து பட்டத்தை பெற்றுக்கொண்ட அந்த ஏழை பிள்ளைகள் இன்று வேலை இல்லாமல் அவர்கள் அலைந்து திரிகின்றார்கள். மாகாண சபைக்கும் மாகாண சபைக்கு சென்று அங்கு முன்பிருந்த முதலமைச்சரோடு மாகாணசோடு பேசினார்கள். உங்களுக்கு வேலை தருவோம் என்று கூறியதுக்கமே அவர்கள் தங்களுடைய ஆர்ப்பாட்டத்தை கலைத்தார்கள். ஆனால் இது நடக்கவில்லை. நடந்து முடிந்ததானே உள்ளூராட்சி மன்ற தேர்தலிலே அந்த வேலையில்லா பட்டதாரிகள் பிஐபி என்றுதான், வேலையில்லா பட்டதாரிகள் என்றுதான் அவர்கள் எழுதி அதை இந்த வாக்கை போட்டார்கள். அதை நாங்கள் அவர்கள் மூலம் அறிந்து கொள்ளக்கூடியதாக இருந்தன. ஆக இன்று எத்தனையோ இளைஞர் யுவதிகள் பட்டத்தை முடித்துவிட்டு வேலை இல்லாமல் இருக்கின்ற வேலையில்லா திண்டாட்டத்திலே அவர்கள் அதை அனுபவித்துக் கொண்டிருக்கின்ற அவல நிலையை பார்க்கின்றோம். ஆக இந்த அரசாங்கம் வேலை வாய்ப்பு வழங்குவதிலே சரியான ஒரு கொள்கையை கடைபிடிக்க வேண்டும். சுகாதார தொண்டர்கள் கூட கல்வி அமைச்சுக்குள்ளா வழங்கப்படுகிற வேலை வாய்ப்புகள் கூட சுகாதார அமைச்சுக்குள்ளா வழங்கப்படுகிற வேலைகள் கூட
இன்று
தென்னிலங்கில் உள்ளவர்களை கொண்டு அங்கே நிரப்பப்படுகின்றன. ஆனால் அந்த வேலையில்லா பட்டதாரிகள் பட்டதாரிகளாகவே இருந்து கொண்டிருக்கின்றார்கள். ஆகவே இந்த 2.5 வருஷத்திலே வேலை வாய்ப்புகள் என்றும் மக்களுடைய வாழ்வாதாரத்திலே பல மாற்றங்களை கொண்டு வருவோம் என்று கூறினார்கள். ஆனால் நானே இருக்கின்றேன், இருக்கின்ற வருஷங்கள் எந்த அளவுக்கு மக்கள் நலன் சார்ந்து மக்களுடைய வாழ்வாதார முன்னேற்றம் சார்ந்து இவர்கள் சிந்திக்கப் போகிறார்கள் என்று. ஏனென்றால் தங்களுடைய ஆட்சியை தக்க வைத்துக் கொள்வதற்கு சிந்திக்குவதுதான் இனிவரும் காலங்களை இவர்கள் கழிப்பார்களே ஒழிய அந்த மக்களை நோக்கியதான நலத்திட்டங்களை அந்த மக்களுக்குரிய வேலை வாய்ப்புகளை வழங்குவதோ அல்லது வாழ்வாதாரத்தில் முன்னேற்றத்தை ஏற்படுத்துவதோ அல்லது அபிவிருத்தி சார்ந்த உட்கட்டமைப்பு வசதிகளை ஏற்படுத்துவதோ எந்த அளவு இவர்கள் கவனம் செலுத்தப் போகிறார்கள் என்பது ஐயப்பாடான விடயமாகவே இருக்கும் என்பதை கூறிக்கொள்கிறேன். நன்றி, வாய்ப்பு.
தேங்க்யூ. ஹொனரபிள் நவாபி.
Thank you very much, presiding member, for giving me this opportunity. Especially, I thank the
honorable minister. You have 5 minutes.
Okay, thanks. I thank the honorable minister for bringing these regulations. It is all expecting to improve the standard of transport, to look after the benefits of the people. Fortunately, certain amendments have been brought. At the same time, I must also like to mention about the problems that we are facing regarding the transport service today. Last month, I bring to your notice that there was a bus flying from Colombo to Jaffna via Putlam. because of the negligence of the driver, there was a major accident where it was a fatal accident, 8 people died. Almost 22 were injured. And I visited them at Putlam Hospital. And I found out those buses going in the night, starting say about 10 p.m. in the night, and going to Jaffna, probably reaching Jaffna by early morning, say 6 or 6:30. It has only one driver, and all young people. So I spoke to the Honorable Minister and the Deputy Minister. I think for a person to drive a bus from Kalamu to Jaffna, almost 250 miles, not kilometers, we must bring in a situation where at least 2 bus drivers must be traveling so that they could change. Not only their safety, it is a safety of the passengers, in addition to other vehicles which is flying on the road. So I bring to the consideration of the minister to impose a law that every bus traveling over 200 miles or 300 kilometers should have 2 drivers. It was done in the past. While traveling in Tamil Nadu, I noticed that long-distance buses had 2 drivers. So this is for the safety of the passengers as well as the other people. Similarly, now the Jaffna train, in fact, I had the opportunity of traveling from Anuradhapura to Jaffna once. Nightmare. Actually, now there are over 150 buses in the night going from Jaffna, from Kalambu to Jaffna, but the trains are not fully crowded. The reason being, since it's a night train, people feel about the security. Actually speaking, it's comfortable, journey is comfortable, and traveling is very smooth. But unfortunately, since there are insufficient security officers in the train, people are reluctant to travel by the train. If security, proper security is provided, I'm sure not only one train, probably even 2 trains won't be enough to go to travel to Jaffna. At the same time, we can bring down the congestion of these buses flying from Kalambu to Jaffna. So the Deputy Minister is also here. He must make a note that more security officers are provided for the night mails from Kalambu to Jaffna so that people will have security. In addition, I was just mentioning that all buses going from Kalambu to Jaffna of distance, they must have at least 2 drivers going in the buses so that they can change. Otherwise, for 8 to 10 hours, a driver driving a bus is very difficult, not only his safety, it is the safety of all the passengers. Also, I would like to mention about the Putlam railway line. When I was the transport minister for Northwestern Province, I made a very big request because our Putlam railway line from 10 p.m. to 6 a.m. no trains go on that line. We also have a cement factory which is catering to, actually it's producing 46% of a cement requirement. They are prepared to transport cement by railways. Your warehouses are available in Kalambu.
Honorable member, time is over.
Just 2 minutes, please. Kalambu. But somehow, I can remember the cost was so high, they sort of refused to, the CGR refused to transport the cement via train. I'm sure, Honorable Deputy Minister, you also from Wayamba, please make arrangements so that we could transport all the cement by railways and by which you can earn more money. At the same time, the congestion on that road will be less. Just give me one more minute. Regarding the train to Badulla, I read in the papers, almost all the tourists are going by the train, but unfortunately, the train, the toilet facilities are not there, and in addition, people say the cleanliness is also not there. So I request the Honorable Deputy Minister, who is present today to look into these things so that you could make more money and help the passengers to have a safe journey. Thank you.
Thank you.